दर्शन होंगे तो सही वो शू पचे बोलो
કેવલ ચેતન
બે અને ચૈતન્ય બે અલગ અલગ ત્યાં જ્ઞાન થયું. હવે શું કરવું? આત્મસ્થિરતા, ત્રણ સંક્ષિપ્ત, મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિ બંધ કરી દેવી. કેમ કે એ તો દેહ,
એ તો એનાથી આત્માથી ભિન્ન છે. હવે તારે કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી,
અને એ પ્રવૃત્તિ નથી કરવી. એટલે ઈચ્છાથી પેલા આવી ગયું. સ્થિરતામાં શું થયું? તમામ પ્રવૃત્તિ અસંભર, બહુ સંભર, મારે કઈ કરવું નથી. પણ પૂર્વે કરેલા કર્મો નડે કે ન નડે? એટલે કે ઘોર પરિષહ કે ઉત્સર્ગ ભયે કરી આવી શકે નહીં, તે સ્થિરતાનો. પણ ભાઈ સ્થિરતા છે, કઈ કરવું નથી. બસ બેસી ગયો, હવે અધપ પરોટી વાળી છે, પદ્માસન લગાવી દીધું છે, સ્થિર થઈ ગયો છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. કેમ કે એને દર્શન મોહ વ્યતીત થઈ ગયો છે, એટલે હવે બહારના પદાર્થ ઉપરનો કોઈ મોહ આસક્તિ નથી, પરમાં રમણતા નથી, પર તરફ દ્રષ્ટિ નથી. આવી સ્થિતિ એવી છે. આ એની સમ્યક દર્શનનું આ એનું પરિણામ છે. તો ત્યાં સ્થિતિ શું થઈ? તો કે એ સ્થિરતામાં પણ પરિસરને ઉપસર્ગ આવી શકે છે. એની ઈચ્છાથી કોઈ પરિસરને ઉપસર્ગ કરે?
ઉદય
છે. પરિસરને ઉપસર્ગ આવે સ્વની ઈચ્છાથી? સ્વની ઈચ્છાથી ખાવા પીવાની ની બધી કરે, એ આપણે આજે કરીએ છીએ તે. પણ પરિશ્રમ તો આવી શકે ને તે સ્થિરતાનો. એટલી સરસ ક્રમ જ્ઞાનીઓએ તો બાંધી દીધો છે, અને કૃપાળુ દેવે એને ગુંથી દ્રવ્ય સંબર અને ભાવ સંબર આ બંને પ્રકારના સંબરને લક્ષમાં રાખ. કેમ કે શુભાશુભ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે ક્રિયા એ કર્મબંધનું કારણ છે. પછી શુભ કે અશુભ, પુણ્ય કે વિદ્યો કાળ અસંત, તે કર્મ શુભાશુભ, તે શુભાશુભ છેદતા શુદ્ધ છે ઉપજે. તો જે જે કારણ તેહ બંધનો, તે કારણ છેદક દશા. છેદક દશા એટલે શુભાશુભના પરિણામોથી પણ પર એવી દશા, આવી સ્થિર દશા, આત્મસ્થિરતા. આત્મસ્થિરતા હોય તો શરીરની સ્થિરતા થઈ. પણ આત્મસ્થિરતા કરવી છે ને શરીરની સ્થિરતા ન હોય તો? જોઈ છે આત્મસ્થિરતા એટલે કે ભાવની સ્થિરતા કરવી છે. ભાવ એ તો આત્માનો છે, પણ એને એટલા માટે કહ્યું કે મન વચન કાયા અને યોગની આત્મસ્થિરતા. આ પેલા એની કરવી પડશે બહાર નહીં. કેમ કે આત્મા અત્યારે શેમાં છે? મન વચન કયા? તો પાત્રની અંદર છે. જો તત્વને સ્થિર રાખવું હશે તો પાત્રની સ્થિરતા કયો સરખું છે? કેટલી અદભુત દશા છે જૈન દર્શનના કયો સરની, કે કોઈ આ ધ્યાન માર્ગીઓ પણ ધ્યાનથી અટકી ગયા છે, અહીંથી આગળ ગયા. ધ્યાનનું પરમ શ્રેષ્ઠ જેને કહીએ ચરમસીમા, આવી તો કોઈ સાધનાની પદ્ધતિ અન્યત્ર ક્યાંય કોઈ કલ્પનામાં પણ લાવી શકું નથી. કે કાયાનો ઉત્સર્ગ કરો, સ્થિરતાની વાત છે, ધ્યાનની વાત છે, પણ કાયોસર્ગની વાત છે. તપ કીધું છે એને. કાયોસર્ગમાં શું થાય? કે ધ્યાન વધતા કાયાની ઉત્સર્ગ. ધ્યાન તો છે, ઉત્સર્ગ થાય એટલે હું પણ કાયામાંથી હું પણ આનો ભાવ ગયો છે. એટલે અનર્થનો પાઠ વાંચીએ તો ખબર પડે પછી આપણે પાછા શાસ્ત્ર હે સમજ રહે કાને, કે ભાઈ મારે કૌશલ કરવો છે, પ્રભુ કાયાનો ઉત્સર્ગ કરું છું. પણ કાયાની અંદર બે પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે, એક ઐચ્છિક અને એક અનૈચ્છિક. ઐચ્છિક કઈ છે? જે કઈ આપણી ઈચ્છાથી કરવી હોય તો થાય, ન કરવી હોય તો નથી. અને અનૈચ્છિક એવી કાયાની પ્રવૃત્તિ કઈ છે? કે તું ઈચ્છા કર કે ન કર, નાડીના ધબકારા હલાવવાની મારી ઈચ્છા નથી. કેમ કે હું તો સ્થિરતામાં જવા માંગુ છું, હૃદયનું ધડકન ન ચાલવું જોઈએ.
ચયાપચયની ક્રિયા ન ચાલવી જોઈએ. રુધિરાભિસરણની ક્રિયા કેટલી પ્રકારની શરીરમાં ક્રિયા, કિડનીનું ફંક્શન ચાલુ હોય કે નહીં, લીવરનું ચાલુ હોય કે નહીં, વજ્રનું ચાલુ હોય કે નહીં, ફેફસાનું ચાલુ હોય કે નહીં, એને આગાર કીધા છે. અન્નત પાસની અંદર કે આ બધા આગાર એટલા માટે પ્રભુ કે આને હું રોકી શકીશ નહીં, હવે હું આવું છું મારા આત્મ સ્વરૂપમાં સ્થિરતા. ઐચ્છિક ક્રિયાઓ બધી બંધ. કાયોસ્વર જયારે કરું છું પ્રભુ સાથે એકરૂપતા થાય છે ત્યારે ઐચ્છિક ક્રિયાઓ બંધ, અને થાય તો એ મને દોષ. એટલે જેવો કાવસર પૂરો થાય, સામાયિક પૂરી થાય એટલે શું થાય, એના બધા દોષ. એ કરતા કંઈ પણ થયું હોય એટલે કે આવી ઈચ્છાપૂર્વક પગ આવેલો હોય, આંખની પાપણ ફટફટાવી હોય, આ બધી ઈચ્છાપૂર્વક ડફોડિયા માર્યા હોય ત્યારે બાજુ, આ ઈચ્છાપૂર્વક સ્થિરતા ન રહે. આવું અદ્ભુત આ કાયો સ્વર્ગનો માર્ગ થયો છે. અને આ કાયો સ્વર્ગ એ જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિની ભૂમિકા. હવે કાયો સ્વર્ગના ઠેકાણાનું ધ્યાન તો એથી નીચેની શ્રેણીમાં આવે છે. તો અહીંયા આ વસ્તુ બતાવે છે કે કસાય તે ભાવ કર્મ છે. આ કસાય ક્યારે થાય, પરલક્ષી કસાય થાય કે સ્વલક્ષી થાય? તો જીવ સ્વભાવમાંથી ખસીને વિભાવમાં પરમાં ગયો, પરમાં એનું જવું, પરમાં પ્રવૃત્તિ થવી, પરમાં પરિણમન થવું, આ કસાયનો પ્રારંભ થયો. પછી એ સ્પૃહા રૂપમાં આવે, રતિના રૂપમાં આવે. ક્રોધ રાગ દ્વેષ તો બહુ સ્થૂળ છે, સપાટી પર દેખાય એવા છે, પરંતુ સૂક્ષ્મ ભાવો, એક પદાર્થ પ્રત્યે જરાક ઈચ્છા થઈ રતિ ભાવ થયો તો આત્માનો ઉપયોગ સ્વમાંથી ખસીને પદાર્થ ઉપર ગયો, હજી બાકી કાંઈ થયું નથી. થયું પણ એ પદાર્થ સાથેની તદ્રુપ ભાવ થયો કે નહીં, એકરૂપ ભાવ થયો કે નહીં, એમને એમ બેઠો છે અને કદાચ તે જ આંખ ખોલી ગઈ હોય અને એમ સામે સારી ચીજ જોડે તો તરત નજર પડી જાય, અને નજર પડી જાય પછી સ્થિર થાય નહીં, કેમ કે એના તરફ હવે એનો ભાવ, હવે એનું જોડાણ ગયું, તૂટે નહીં તો હવે એ વાત લક્ષ એનું ઈચ્છ છે કે આ કોઈ લે નહીં, આ હલે નહીં, અહીંથી ઉડી ન જાય. આ ભાવ એમને કેરા કરે ને, કહું શકે કેરા કરે, સતત ક્યાં જોડાયેલો છે, સ્વમાં કે પરમાં? તો કસાય ચાલે છે કે સ્વભાવનું ધ્યાન ચાલે છે? કસાય ચાલે છે સૂક્ષ્મ કસાય, જ્યાં પર તરફ પરિણતિ થઈ ત્યાં કસાયનો પ્રારંભ થયો. એને જ્ઞાનીઓએ તો શબ્દ પ્રયોગ બધા જૈન દર્શનમાં આપ્યા કે રતિ અરતિ. પહેલો પ્રકાર પ્રયોગ થાય રતિ, અને એમાંથી પછી આગળ વધે સ્પૃહા થાય, ઈચ્છા થાય, પછી પ્રવૃત્તિ થાય, એ બધું પછી આગળ. પ્રવૃત્તિ સફળ ન થાય તો કસાયો સ્પષ્ટ ભૂમિકા ઉપર આવે અને પછી એનો પ્રયોગ થાય રાજદેશ. તો અહીંયા કહે છે એ આ બંનેને સંબંધ છે, માટે આમાં કયું પહેલું કે કયું બીજું એની ચર્ચા ન કરે, પણ એક જ છે કે વૃક્ષનો નાશ કરી નાખીશ, બી નહીં તો નવું થશે પરંપરા. આગળ વધતી પરંપરા નાશ પામે છે અને આત્માની પરમ વિશુદ્ધિ પ્રગટ થાય. સંસાર છે એ કર્મરૂપી બીજનું વૃક્ષ છે. પકડાય છે વાત?
કર્મથી બંધ
સંસાર છે એ કર્મરૂપી બીજનું વૃક્ષ છે તો તેનો નાશ કરવો સંસારનો. વાત પૂરી થઈ ગઈ, આત્માની વિશુદ્ધિ પરમ કરવી છે, કોઈ બી ઉત્પન્ન ન થાય તો તારા સંસારનો નાશ થાય ને પતિ. સંસારનો નાશ એટલે સંસાર સાથે પોતાનું જે જોડાણ આસક્તિ છે એની સાથેનો જે મમત્વ છે એનો નાશ. સંસાર તો રહેવાનો જ છે, સંસાર ક્યાં તારા એકથી ઉભો થયો છે? સંસાર એ કેનું પરિણામ છે? અનંતા જીવોનું, અનંતા જીવોનું સુભાસુભ કર્મોનું પ્રત્યક્ષ પરિણામ જે છે એ સંસાર. આપણો સંસાર કેટલો, જેટલો આપણો એની સાથેનો આસક્તિ ભાવ મમત્વ ભાવ છે, જેટલો આપણે છોડી દીધો હતો, જે બજારમાં આપણે જાતા નથી એ બજાર સાથે આપણો સંસાર કેટલો, આપણે કંઈક નહીં છોડી દીધું. બજારનો નાશ નથી થયો, પ્રવૃત્તિનો નાશ નથી થયો, આપણો જે એનાથી ભાવથી જોડાયેલા હતા એ આપણે છોડી દીધું. તો સંસારનો નાશ કરી શકાય છે, સંસારને સંક્ષેપ કરી શકાય છે, સંસારને સંકીર્ણ કરી શકાય છે. એને માટે આ યમ નિયમ આખા ત્યાગ વૈરાગ્યના આધારે કે તું સર્વસંગ પરિત્યાગ ન થાય તો દેશ પરિત્યાગ, નહીં તો પ્રસંગે પ્રસંગે અને સમયે સમયે જે જે પ્રસંગ હૃદયમાં આવે તેની સાથે જીવ એનાથી ભયાવૃત થાય. આ શબ્દ પ્રયોગ આપણે ત્યાં છે, ભયાવૃત તું એમાંથી છૂટો થા. ભયાવૃત થવું એટલે જે તે પ્રસંગમાંથી છૂટું થવું. કોઈ બહુ ઉદ્વેગનું કારણ રહેતું હોય તો શું કે તમે એમાંથી એ વાત છોડી દો, તમે છૂટા થઈ જાઓ. ધંધામાં બહુ આપણે અકડા મળો છો, ભાગીદારી છોડી દેવી, માતા બોટ નહીં, તું છૂટી જા. ભયાવૃતતા, ધંધામાંથી છૂટી જવું, ઘર જીવનની અંદરના કેટલા ક્લેશ ના હોય તો કે ભાઈ એને છૂટો કરી દીધો, ભાઈ એનું સંભાળીને તમે તમારું સંભાળો. તો વાત પૂરી થઈ ગઈ કે નહીં? ક્લેશની સંકલેશની પરંપરા આખી તૂટી ગઈ. ક્યારે તૂટી? ભયાવૃત થયા ત્યારે. એમ સંસારની એક એક પ્રવૃત્તિ આપણે જ્યાં જોડાયેલા છીએ એની સાથેનું ભયાવૃત થવું, દેશ ત્યાગ થવું, એટલા પ્રમાણ. તો સંસારનો નાશ એટલે પ્રવૃત્તિનો દ્રવ્યથી નાશ નહીં, જીવનો એની સાથે જોડાણ છે એ ભાવનો નાશ, વૃત્તિનો નાશ. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં પતી ગયું, એ સંસારનો કરતા જ નથી. અને જ્યાં સુધી વૃત્તિ બહાર વહે છે ત્યાં સુધી કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે. જ્યાં સુધી તારો વિભાવ છે, પર તરફ દ્રષ્ટિ છે, ત્યાં સુધી તું એનો કરતા ભોગતો તો આખા જગતનો કરતા શું છે? કાંઈ તારું ન હોય ને તારા આખી દુનિયાનું સામ્રાજ્ય લેવાના ભાવ હોય તો તું કેનો કરતા છું, ઘરનો કે આખા જગતનો? મારે આ ગામના મેયર ભાવું છું, ઘરનું ઠેકાણું તો ત્યારે તું આખા ગામના કર્તૃત્વનો ભાવ લઈને ફરસ, અને ક્યારેક આખા વિશ્વના. દ્રવ્યની વાત એ દ્રવ્ય દ્રવ્યના ઠેકાણે છે, અને ભાવથી જીવ આખા જગતનો સૃષ્ટિનો કરતા થવા માટે. કૃપાળુ દેવી એક જ શબ્દ મૂક્યો, દેખત ભૂલી ટળે તો આ બધાનો અંધાર. 664 દેખત ભૂલી, દેખો નથી ને ભૂલો, ભૂલો વસ્તુ જોઈ કે વસ્તુ સાથે લાગ્યો જોડાયો, ત્યારે એ ભયાવૃતના ભાવથી એ જીવતો. એટલે એને ભાવથી દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ, જ્ઞાતા ભાવ, જાણે બધું, કેવડીઓ જાણે બધું, જોડાય ક્યાંય નહીં. આપણે જાણીએ કાંઈ નહીં અને જોડાવા માટે નવરા નવ. આગળ કરશું પ્રશ્ન. આની અંદર કઈ
મિત્રો તો જોડાય છે, બીજા નહીં જોડે.
અજ્ઞાન ને તો પછી પોતાની સંતતિ હોય ને, જેમ વંશ પરંપરાની સંતતિ, જેમ અજ્ઞાન ને પણ પોતાની સંતતિ છે, કર્મ ને પણ પોતાની સંતતિ છે. એટલે કેટલાક તો એવું છે કે એક હોય એટલે બીજું બધું ચાલ્યા જ કરે. એટલે જ્ઞાનીઓ કે મૂળથી છોડ તો બધું છૂટશે. એટલે કીધું કે ઝાડ નો નાશ કર, પાંદડાનો નહીં, ડાળીઓનો નહીં, ફૂલનો નહીં, ફળનો નહીં, શાખાઓનો નહીં, શિક્ષણ સર્વ સંબંધનું બંધન હરિહંત. હણના હણવું એટલે મૂળથી ઉખેડી નાખવું, ફરીથી ઉત્પન્ન થવા ન દેવું. આ જે સ્થિતિ છે હરિહંત મારો આદર છે, પણ સંસારને ઉખેડી નાખવાની વાત નથી. હરિહંતી એલેક્ઝાન્ડર નથી, એ સમજ પછી હોવી જોઈએ. સર્વ શત્રુઓનો જેને નાશ કર્યો છે તો એ વિશ્વ વિજેતા સિકંદર નથી, પણ એથી ચડિયાતો છે.
એવો વિશ્વ વિજેતાનો ભાવ નહીં રાખો. અહીંયા તો પોતાના આંતર શત્રુઓને જે વિજય કરે છે એ અરિહંત શબ્દની કલ્પના એ છે. અને તમે એમ સમજા કે દુશ્મનો જગતની અંદર જેટલા છે દુનિયામાં આપણા દેશના એ બધાને હણી નાખે એવી અમારી મિસાઈલ એ અરિહંત. એટલે આ આખી એક ને એક શબ્દો હોવા છતાં વિભાવના જુદી. સરસ, તમને યાદ આવી. ચાલો આગળ વધશો. કોઈ પ્રશ્નો, કોઈ વધારે કોઈ સમજણ આપે કેમ? અરે દરેકના અનુભવમાંથી કંઈક કંઈક નવું નવું નીકળે. રાજગોર કયો કઈ અને આપણી ક્ષમતા નહીં થાય કે આપણું જ્ઞાન હાજર રહે છે કે નહીં, સાથે રહે છે કે નહીં, બરોબર છે? તો આપણે કસાય દૂર કરવાના સાધન કહેવાય. જે મૂળ વાત મૂકી છે કસાય ની, સંવરમાં પણ અને ઓલા બંધ અધિકારમાં પણ કસાય જાય છે. સતત આપણે ચાર અધિકારની અંદર ચાર પ્રકરણમાં કસાય જ વર્તાય. આ સંવર અધિકાર થયા છે તો પણ એમાં આચાર્ય મહારાજ આપણને ક્યાં લક્ષ ધરાવે છે? કસાય. પાંચ કારણો છે એમાં. યોગનું કારણ તો કે આપણે નાશ ન કરી શકીએ, કર્મના કારણોનો નાશ કરવો છે. લ્યો પેલા પેલા હું જ મટી જાઉં અને કર્મ બંધ મટી જાય. મિથ્યાત્વનો નાશ કરવો છે. મિથ્યાત્વનો નાશ સમજણ વિના થાય? સમજણ વિના નાશ. અને અવિરતીનો નાશ કરવો છે ત્યારે જે સમજ્યો છે એની સાધના કરો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આશરે આચરણ છે એ વિરતિ છે. એટલે કસાઈના કારણો મિથ્યાત્વ અવિરતી પ્રમાદ, પ્રમાદ તો બંને બધામાં અંતર્ગત થઈ જાય છે. કેમ કે કંઈ પણ વસ્તુ જાણ્યા પછી ન થવું તે, પરંતુ ઉપયોગની અજાગૃતિ છે. પણ પછી આવે છે કસાય અને પછી આવે છે યોગ. કે કર્મ બંધાય છે એ તો બંધાવવાના છે, અજ્ઞાન છે ત્યાં સુધી બંધાશે. પણ એની પ્રકૃતિમાં ચાર પ્રકારે બંધાય છે, પ્રદેશ અને પ્રકૃતિ. એનું કારણ આ યોગ છે, મન વચન કાયાના. અને બીજું બંધાય છે રસ અને અનુભવ, એનું કારણ છે કસાય. તો આપણે છીએ ત્યાં સુધી પ્રદેશ અને પ્રકૃતિ તો છે, એ હશે કર્મ તો પ્રદેશ અને પ્રકૃતિ થશે. પણ બંધાય છે એક અજ્ઞાન ચાલુ છે, અવિરતિ ચાલુ છે. એ જેમ જેમ સમજણ, જેમ જેમ જીવ સાધનામાં આવે, સમજતો જાય એમાં આચરણ આવવું જ જોઈએ. તો તે પ્રકારે એના એ કારણો ઓછા થતા જાય. અને આ મૂળ કારણ જે જીવને નડે છે, કર્મનો ઉદય, કર્મનો વિપાક, એ કર્મનો વિપાક નડે છે કોઈને. મેં કહ્યું તેમ બંધમાં પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ નડતા નથી. એથી આપણી એટલી જાગૃતિ તો છે જ નહીં કે મને પ્રદેશ બંધ નડે. વિચાર કરો પ્રદેશ બંધ. આપણી સાથે કર્મો આત્મામાં લાગેલા છે કેટલા હશે? અનંત. અનંત જન્મ મરણ કરવા હોય તો કર્મનો સ્ટોક ખૂટી પડે ખરો? તો પ્રદેશ બંધની ચિંતા છે કઈ? જ્ઞાનીઓ કે છે હું તો દોષ અનંતનું ભાજન છું કરવા, પણ આપણને એટલી જાગૃતિ તો નથી જ. હવે આપણે વિચાર કરીએ પ્રકૃતિ બંધ. પ્રકૃતિ બંધની શું ચિંતા છે? એમાં કયા કર્મની, આઠે કર્મની પ્રકૃતિ જે છે એમાં કઈ પ્રકૃતિની ચિંતા છે? વેદની. વેદનીની ચિંતા છે. બાકી આયુ ઘટતું જાય છે, કઈ કોઈ હવાર ના પ્રમાણ થાય છે કે એક ગયો. આયુ કર્મના દરિયા ખૂટી જાય છે. જેમ કબાટની અંદર પૈસા પડ્યા હોય ને નોટો વપરાતી જાય ને તરત કે અરે શાક લેવા ગયા બે નોટ રહી ગઈ, પાકીટમાં તો કઈ રહેતું જ નથી, 500ની નોટ તો દેખાતી જ નથી, એમ તારું આયુષ્ય તારું હોવું જાય છે રોજ રોજ. એમ ક્યારે એનો અફસોસ, એનો ખેદ, એની ખિન્નતા રાત્રે પણ સુતી વખતે કે હારું એક જીવ વયો ગયો, આટલા જતા એમાંથી એક દીધો વયો ગયો, આપણે મરવાના, એનો ક્યાંય ખેદ વર્તાય છે ખરો? જ્ઞાનાકરણ એનો ખેદ વર્તાય છે? આટલો તીર્થંકર નો બોધ એમાં મને કઈ સમજ નથી. કઈ વાંધો નહીં, આપણે તો આપણી દુનિયા હાલે છે ને, ભણીને ક્યાં નિયાલ થઈ ગયા છે એમ આપણને કેવું સમાધાન છે? જ્ઞાનાવરણીય એ પ્રકૃતિનો ખેદ નથી, દર્શનાવરણીયની પ્રકૃતિનો ખેદ નથી, આયુનો નથી, વેદનીયનો એવો છે. જરાક એક અસાતા ઉભી થાય આપણા આખા ધમધમાટની અંદર તો સરસ લાગે, અરે અરે આ ક્યાં કર્મ ઉદયમાં આવ્યું, અને આ મને ઉદયમાં આવ્યું, એ કર્મ ઉદયમાં આવ્યું ક્યુ પકડાય છે? વેદનીય. ભૂખ લાગે છે, વેદનીય. સરસ લાગે છે, વેદનીય. ભોગ ઉપભોગની જેટલી ઈચ્છાઓ કામનાઓ જાગે છે આ બધું વેદનીય કર્મનો ખેદ છે, વેદનીય પકડાય છે. અને પછી જયારે ધર્મ કરવા જાય છે ત્યારે વેદનીયનું સુખ જોઈ છે કે મને સાતા વેદનીય મળે, અસાતા વેદનીય ટળે. એટલે પછી જે કંઈ ધર્મ કરે એમાં એની આશંસા, જેને કહીએ મનની અંદરની સૂક્ષ્મ ભાવ આશંસા, એ શું હોય છે? કે આ મને સરખું સરખું મળે. ક્યારે એમ થાય કે આ બધું ટળે, આ કાંઈ હોય તો ઝાડ કાપી નાખવું છે મારે, એમને ઝાડની અંદરનું ફળ સરસ મળવું જોઈએ. સંસારનું ઝાડ હોય એમાં વાંધો, ફળ આજે આ હવા જળું વાવાઝોડું પીવું કર્મનું અને એમાં ઓછા થઈ ગયા તો એનો ખેદ છે. જીવને એક એક ખેદ મળતા. જ્ઞાની કહે છે કે એ તમે ક્યાંય નડતા નથી પ્રદેશ અને પ્રકૃતિ, પણ આ જે અનુભાગ રસ આવ્યો અને સ્થિતિ આવી કે કેમે કરીને કેળો ઝડતો નથી હારો, એવું દરજ લાગુ પડી ગયું છે તો એ તને છે. એનું કારણ કસાય છે. પેલા તો કસાયથી મુક્ત થા, અડધો મુક્ત થઈ જાય. હવે એ કહે છે કે કસાયને દૂર કરવાના આયોજક હતો એ માઇક નો પોતે ડઈ ગયો પોતાની પાસે. બીજા બોલતા તો ઉભો થઈને બધું ગોઠવી બસ બસ આ સાધનો તો ઘણા કીધા આવી છે. કસાયો દૂર કરવાના સાધન, સાધન નંબર વન વિવિધ પ્રકારના હિંસામય આરંભોનો તથા કસાયોનો પહેલું, પહેલી સાદી સમજ આ કસાઈ સાથે સંબંધ છે એટલે હિંસામય આરંભની ના. આત્મશુદ્ધિના આરંભો એની કાંઈ ક્યાં નિષેધ નથી. પછી આપણે પાછું જો સમજવામાં ફેર કરીએ તો તમામ આરંભ છે એટલે એ હિંસામય જ છે એવું ના સમજ. સાધનામય આરંભ પણ, આત્મશુદ્ધિના સાધનોનો આરંભ પણ છે, પણ અહીંયા કયા? હિંસામય. એ આરંભોનો તથા કસાયોનો, એ આરંભની સાથે જોડાયેલા કસાય ભાવ એનો ત્યાગ આપેલું. એટલે કોઈ પણ પ્રકારની વ્યવહારિક બધી પ્રવૃત્તિ છે આપણે સાતમો ભોગોપભોગ પરિણામ વ્રત રાવકનું એક આપ્યું છે, એની અંદર શું છે કે સંસારના બધા જ આરંભ સમારંભ આપણા છે, ઘર કુટુંબ વ્યવસાય ધંધો ધાપો આ બધા આરંભો કેવા છે? હિંસામય છે. આ કોઈ આત્મશુદ્ધિના આરંભો નથી. ગૃહસ્થ વ્યવહારના કાર્યોના આરંભો કેવા છે? હિંસા થોડી છે, ઓછી છે, અલ્પ છે, અતિ છે એ ચર્ચામાં ન પડવું. સમજવું, તત્વ સમજવાનો પ્રયત્ન કરશે કે આ બધા સંસાર પ્રત્યે જે કંઈ પ્રવૃત્તિઓ છે તેનો આપણે ખતવણી કરવી હોય તો ક્યાં કરવી? હિંસામાં, કે જેમાં હિંસા રહેલી. એટલે સાધુઓને સર્વસંગ પરિત્યાગ એટલા માટે કહ્યો છે કે આ બધી પ્રવૃત્તિઓ, ઘરનો ત્યાગ, ધંધાનો ત્યાગ, પછી એની ઘરની અંદર ચાલતી પ્રવૃત્તિ, ખોરાક પકાવવાની, વસ્ત્રો વણમાં લેવાની, આ બધી પ્રવૃત્તિઓનો ત્યાગ સાધુ થયો તો આ બધા સાંસારિક આરંભો એ સૂક્ષ્મ કે સ્થૂળ પણ હિંસાના નિમિત્તો છે, હિંસાના કારણો છે. એટલે કે છે કે એના આરંભોનો અને એના કષાય. અને આરંભની અંદર આપણે સામાન્ય રીતે પછી સમજે કે નવું કરવું, પણ નવું એટલા માટે કે જ્યારે ઓછું કરવું હોય તો કોઈ પ્રવૃત્તિ વધારવી નહીં અને ઓછા કરતા જવું. કોઈ પણ બહુ લાંબુ વર્તુળ થઈ ગયું હોય અને કેન્દ્ર સુધી પહોંચવું હોય તો શું કરવું પડે? કે બહારના વર્તુળો છે કાપતા જવાય, બહારના વર્તુળો, પરિઘ ઉપરથી વર્તુળો કાપતા જઈએ તો કેન્દ્રમાં પહોંચી શકાય. એમ આપણા સંસારના વ્યવહારો બહુ વ્યાપક થઈ ગયા હોય તો એમાંથી એને ઓછા કરવા, વ્યવહાર ઓછો કરવો. ઘણી વાર આપણા મોટા ઘરના વ્યવહારો બહુ મોટા થઈ ગયા હોય પછી નવા આવનાર વહુને તો આકરા પડે કે આને પથાર જ કરી મૂકાય, આ તો જે આવે ઘરે રોજ રોજે મારા આવ્યા જ છે. તો ઓલો કે ભાઈ તમે કંઈક પથારા ઓછા કરો, તમારો વ્યવહાર ઓછો કરો. આ તો મારા તો હમોવડિયાના હમોવડિયાને એના હાગા ને એના હાતરા ને બધા ને જે હોય ને, તો એ આ વ્યવહાર આપણને પ્રત્યક્ષ અનુભવ છે આ બધા વ્યવહારનો. અને ગમે તેટલી એટલી કંકોત્રા ઢગલા ને એટલા જવાનું ને મેવાનું લેવાનું ને સાપા પૂછવાની મળવા જવાની રિસેપ્શન હરત કરવાની હાજરીમાં જવું ને એ બધાની પછી પ્રાર્થના સભામાં પછી શું લેશું શું દેશું શું વ્યવહાર કરશું, આ બધા વ્યવહાર, આ બધા સંસાર પ્રત્યે વ્યવહાર, આ બધાનો સંક્ષેપ કરતા જવું. એટલે કહ્યું છે કે આરંભ સમારંભોનો ત્યાગ કરો. હવે જે છે એમાંથી ઓછા કરવા તરફ લક્ષ રાખવું કે વધારવા તરફ? ઓછા પકડાય છે તો સત્સંગમાં આવીને વધારવા કે ઓછા કરવા?
જાય તો બે નવી ઓળખાણ થાય,
હે
જાય તો બે ઓળખાણ નવી થાય.
એટલો બધો પછી થાય કે સત્સંગને કારણે નવરા ન થાય, કે આને તાર સત્સંગમાંથી કોઈ નવરા લખતા એ ગયા હતા સંસારના આરંભનો સંક્ષેપ કરવા માટે. અને કહ્યું શું એને પછી કે પાંચ વર્ષે આપણે જઈએ છીએ આખો દી આવી જાય તો પછી આપણે કઈ સંબંધ તો હોય ને, તો પછી ઘરના શું ખોટા હતા? આપણે આપણી વૃત્તિ નથી બદલાતી, પ્રવૃત્તિ એમને એમ છે, તો આપણે માનીએ છીએ કે અમે ધર્મમાં ગયા. સમજવાનું એ છે એટલે અહીંયા આવશે. જુઓ, લોક વ્યવહાર કે જેમાં ધર્મ નથી પણ ગાડરિયા પ્રવાહની માફક નિશાન બાંધ્યા વિના ચાલવાનું હોય તેનો શું
સમજવું?
નિશાન બાંધ્યા વિના શું નિશાન હતું? સંક્ષેપ કરવો છે સંસારને. હવે આ બધી પ્રવૃત્તિને સંક્ષેપ કરીને આત્મ કેન્દ્રમાં સ્થિર થવું છે તો ત્યાં પાછું નિશાન તો ચૂકી ગયા અને ઓલો ગાડેરીઓ પ્રવાહ રહી ગયો, જે ઘરે કરતા હતા એ અહીંયા કરશું. એટલે ગાડેરીઓ પ્રવાહ જેમ ચાલતું હતું ગતાનું ગતિક અને પૂર્વાનું એ ચાલુ એ વધતો ગયો. નિશાન તો કઈ બાંધ્યું જ નથી. નિશાન એ છે કે મારે મારા સંસારને પરિમિત કરવો, મારે મારા વ્યવહારને પરિમિત કરવો. કારણ કે વ્યવહાર છે એ કર્મ બંધને માટે આશ્રવનું કારણ છે. કૃપાનો દેવે શબ્દ મૂક્યો, શું આપ્યો? સર્વસંગ મહાઆશ્રવ છે, સર્વસંગ મહાઆશ્રવ છે કૃપાનો દેવ લખ્યું છે. અને સંગથી નિષ્કારણ ઉપાધિ વધે, સંગથી નિષ્કારણ, જો આ શબ્દ પ્રયોગ સમજવા જેવો છે. એને આ મુમુક્ષુઓને લખ્યું હતું અને પેલા બોલાવે છે કુંવરજીભાઈ મળવા બધા, અહીંયા બધાનો સંપર્ક થાય તો કે સંગથી નિષ્કારણ ઉપાધિ. કેટલીક વાર આપણો સત્સંગ જ આપણી ઉપાધિનું કારણ,
હવે જ્ઞાનીના વચનો એનો ભાવ એ પકડાય નહીં. એટલે આ પછી આ વાત પછી આવશે કે લોક વ્યવહાર કે જેમાં ધર્મ નથી પણ ગાડરિયા પ્રવાહની માફક નિશાન બાંધ્યા વિના ચાલવાનું હોય. આનંદ ગંજીએ આને કહ્યું કે પ્રભુ તારો ધર્મ તો અમને કંઈ દેખાતો, પંથળો નિહાળું રે બીજા જીનતો, ચરમ નયન કરી માર્ગ જોતા રે, ભૂલ્યો સહેલ સંસાર, આખો સંસાર માર્ગને ભૂલી ગયો. અને કૃપાળુ લખે છે કે લોકો તો લાખો ગાઉ માર્ગથી દૂર ગયા અને છતાં બધા એમ સમજે છે કે ધર્મની પ્રવૃત્તિ તો દિવસ ને રાત વધી રહી. પેલા 2000 માણા હતા, હવે 5000 માણા ધર્મ કરે છે. પેલા આટલું થતું હતું, હવે આટલું થાય છે. સંખ્યાત્મક પરિણામ જે સરકારની અંદર જે બજેટના આંકડા આવે ને, પણ બજેટના આંકડાઓથી ગરીબી દૂર થતી નથી. આમ કહો કે આટલું ઉત્પાદન વધ્યું, આટલો આંક વધ્યો, જે વધ્યો તે વધ્યો. અમારો દૂધનું ઉત્પાદન તો જગતની અંદરમાં વિશ્વ વિક્રમ ગયો, પણ દૂધના કોથળીએ ભાવ રોજ રૂપિયો વધે. હવે તમે ઉત્પાદન વધ્યું, ઉત્પાદન તો સામાન્ય નિયમ એ છે કે જે વસ્તુનું ઉત્પાદન વધી સસ્તી થાય કે મોંઘી થાય,
સસ્તી થાય
તો પછી આ સરકારના પ્રચારને કેવું શું કે તમે કહો છો કે વધ્યું, અનાજનું વિક્રમ ઉત્પાદન છે આપણા દેશની અંદર અને ભૂખમરાનો કોઈ પાર નથી અને ભાવ ક્યાંય ઘટતા નથી. તો શું ચાલે? જાદુના ખેલ શું પ્રકારે ચાલી રહ્યા છે? અનેક પરિબળો એમાં હોય છે, પરંતુ સાદો નિયમ જે છે એ સાદો નિયમ તો પકડાવવો જોઈએ કે નહીં? ક્યાંક એ પ્રતીતિ કરાવે. વસ્તુ વધી હોય તો એ વસ્તુની ઉપલબ્ધિ સરળતાથી થાય, આ એની પ્રતીતિ છે. નહીં તો વસ્તુ વધી છે એ માત્ર રિપોર્ટ છે, એમ સરકારનો રિપોર્ટ બજેટ છે, એમ ધર્મ વૈધો છે. એટલે મેગેઝિનમાં આવે, મુખપત્રોમાં આવે, લાગે કે ખૂબ અહીંયા આટલું હતું, આ વખતે આટલું થયું, આટલું હતું, અહીંયા આટલું થયું, આટલા લોકોએ આમ કહ્યું, આટલા લોકો આમ વધ્યું.
5 લાખની સભા કે એટલે છેલ્લા બિચારો મને કાકા.
એટલે અહીંયા દ્રષ્ટિ એ પ્રકારની કે જે બહાર હતી એ જ છે હજુ, અને એને કારણે અહીંયા કહ્યું છે કે એનો ત્યાગ કરો. કેમ કે નિશાન બાંધીને ચાલે તો એને આ તરત જ અકળામણ થાય. જેને નિશાન બાંધ્યું હોય એને એમ થાય કે મેં તો જે રહ્યો થયો સંબંધ હતો એ પણ સંક્ષેપ કરવા માટે હું ગયો, અને અહીંયા તો આવીને હું ફસાયો, આમાંથી તો નવરો જ નથી થતો. આખો દી આ આવવાના છે, તે આવવાના છે, આનું ગોઠવવાનું છે, તેનું ગોઠવવાનું છે. મહાત્મા રોજ બેઠા હોય આશ્રમની અંદર ચોપડા રાખીને કે કેટલી રૂમ છે ને કેટલા મહેમાનો આવવાના છે, રસોઈ શું કરશો ને મેનુ શું કરશો ને આપણી સ્થિતિ શું છે. અરે પણ પેલા તો 8-8 કલાક ધ્યાનમાંથી ઊંચા નહોતા આવતા ને, હવે 8 કલાક સુધી આ હાવ સૂચનામાંથી ઊંચા નથી આવતા. આરંભ સમારંભ પકડાતો નથી. નિશાન જે બાંધ્યું છે એટલે લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ. કૃપાળુ દેવે 299ના પત્રની અંદર આપણને સચોટ કહ્યું શું લક્ષ્ય છે. પત્રાંક 299, ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. એક જ કાર્ય તે કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં એ લક્ષ આગળ થયા વિના, આમાં લખ્યું છે ને લક્ષ નિશાન બાંધ્યા વિના, એ લક્ષ આગળ થયા વિના જપ તપ ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી. અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામના છે. આ બધા ભેગા થાય ને આ બધો 5000 લોકો ધ્યાન કર્યું નહીં જેવા કામના છે. જ્ઞાનીની વાતને સમજતા આકરી લાગે, કારણ કે આપણે અહંકારમાં જોડાઈ ગયા છે કે અમે બહુ કરી રહ્યા છીએ એટલે આપણને ચોટ લાગે. પણ સમજવું હોય તો આ કે આવો અનંત પર ભ સાધન બાર અનંત કયો તદતી કછુ હાથ હજુ ન પડ્યો. તને એ લક્ષ્ય ન આવ્યું કે સતના ચરણમાં રહેવું આ બધું કરવાનો હેતુ એ છે. એ જો ન રહેવાતું હોય તો આ બધું કરેલું નહીં જેવું છે એ વાત દિસવી કઠણ છે. એટલે કૃપાળુ દેવના વચનો ઘણીવાર આપણને બહુ મદદરૂપ ન થાય ધર્મ ફેલાવવા,
એટલે બીજી વાતો લેવાની બહુ મજા છે. ધર્મ એ કહેવાય અને શ્રીમદ રાજચંદ્ર કહેવાય. પણ વાત જયારે પકડીએ, તત્વ પકડીએ, અને આવા બધા ગ્રંથો જયારે આવે તત્વના, મહાવીર તત્વ પ્રકાશનો ગ્રંથ કે છે કે આ ગાડેરિયા પ્રભા આનંદગનની ત્યારે વાત આવે. અહીંયા તો આપણે આનંદગનના બધું ઉદાહરણ આપીએ પણ કોઈ વાર કોઈ વાત પકડીએ નહીં કે આનંદગન કહે છે શું. તરતમ બોધે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પ્રશ્ન કર્યો છે કે પ્રભુ આટલા બધા ગુરુઓ છે, આટલા બધા આચાર્યો છે, આટલા બધા સંપ્રદાયના નેતાઓ છે, તો બોધ કેમ નથી વિતરાગનો? તો કે એને જેટલો જેટલો યોગ મળ્યો પ્રસિદ્ધિનો એટલી એની વાસનાઓ જાગી ગઈ, એટલે એનો બોધ કેવો છે? વાસિત. પ્રભુ તારો નિર્મળ બોધ, પ્રભુ તારો નિર્વાસિત બોધ, અકિંચન એવો કોઈ સંત પુરુષથી બોધ એવો અમને નથી મળતો. જેની પાસેથી મળ્યો છે એને પોતાનું સામ્રાજ્ય જમાવવું, એટલે એનો બોધ કેવો થયો? બોધ હોવા છતાં બોધ વાસિત, અને વાસનાથી વાસિત થયેલો બોધ એ તો કોઈ કાળે જીવની કલ્યાણની કાળી થઈ. આટલી શુદ્ધતા એ વાતને પકડવી. તો અહીંયા કે છે જળ અને ચૈતન્ય બંનેનું સારી રીતે આઈટમ નંબર 2, પેલા આરંભ હિંસામય આરંભ અને કસાઈનો ત્યાગ, નંબર 2 જળ ચેતનનું સારી રીતે જ્ઞાન કરવું. શું કરવું? સારી રીતે કરવું એટલે પણ કેવી રીતે કરવું? સારી રીતે કરવું એટલે સરળતાથી. હવે સાધકની ભૂમિકામાં આપણે છીએ, અહીંયા પ્રયોગમાં જ જવાનું કે જળ છે કે ચેતન. સારી રીતે કરવું એટલે આ જળની પ્રકૃતિ કે ચેતનની, એને એક જ પર્યાય ઓળખતા જવું, પરિણામ ઓળખતા જવું. તો જળથી ચેતનને ભિન્ન કરતા જવું. કોઈ પણ વસ્તુ પ્રત્યે મને રાગ થયો છે, કહું કે જળ છે કે ચેતન. પ્રતિપળ પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે અને સમયે સમયે જીવ જે જે પ્રવૃત્તિ કરે એની અંદર સૂક્ષ્મ વિવેક દાખલ કરી છે. વિવેક એ કરે હું આટલું બધું મહત્વ આપું છું, હવે આ જળની પ્રવૃત્તિ છે કે ચેતન. મને કઈ કસાય ભાવ આવ્યો, કોઈ વસ્તુ પ્રત્યેનો લોભ થયો, તો તરત વિચાર એ કરવો કે જળ કે ચેતન. અહીંયા એટલી બધી ચાવી આપી દીધી કે એક વાર તમે એમ થાય કે મારે ચેતન સિવાય અત્યારે કઈ નથી કરવું. કેમ કે જળ તો જે છે, જળ ત્રણ કાળની અંદર આ ચેતનને કલ્યાણકારી નથી. જળનો સંગ તો છોડે તો પછી જળ તરફ થતું આપણું ખેંચાતું વલણ વૃત્તિ આ બધા કેટલા ફાન થઈ જાય. ક્યારે થાય કે સેજ કંઈક કરવા જઈએ એટલે વિચાર કર કે જળ છે કે ચેતન. એનું સારી રીતે જ્ઞાન કરવું. કઈ પણ વસ્તુ કરીએ, કોઈ પણ વસ્તુ પ્રત્યેનું આકર્ષણ થાય એટલે ઘણા પ્રકારના એના ભાવ થાય, બધા કસાય ભાવ થાય. તો વિચાર સીધો સીધો કરી લે કે જળ કે ચેતન. જો જરાક ખ્યાલ આવી જાય, જ્યાં મિશ્ર હોય એની વાત અત્યારે નથી કરતા આપણે. નિતાંત જળ છે તો મૂકી દેવાનું, કારણ કે કેવળ જળ છે એ તને કોઈ રીતે ઉપકારી. આટલા સારી રીતે જ્ઞાન કરવું એટલે સમયે સમયે પ્રત્યક્ષ વ્યવહારમાં ઉપયોગમાં વિચાર જાગૃત રાખવો, એ સારી રીતે કરી. ઓલું તાત્વિક જ વિચારણા કરી, હું જાણું છું જળના લક્ષણ શું. તું લક્ષણ જાણો છો ને, તું કરે છે કંઈ તને ખબર છે, એમાં ઉપયોગ નથી તારો તો એ. અને ત્રીજું, પુણ્ય અને પાપની ઈચ્છાઓ બોલો અઘરી થઈ, પણ શું થઈ?
મૂકી દેવાની.
એટલે અઘરી ક્યાં ઈચ્છા થઈ કે જતી કરીને મૂકી દેવી?
પુણ્યની કરતા હોય
એમને છે, અલગ અલગ કોકના અન્ન દેવાની ઈચ્છા થઈ આપણને તો એ મૂકી દે. એટલે આમાં અલગ અલગ આપણે ત્યાં આવ્યું અને આપણે જમાડીએ.
હા, પછી એમ કહ્યું કે એનાથી મને ધર્મ થશે ને મને મળશે, બીજા જન્મમાં મને મળશે. પુણ્યની ઈચ્છાનો અર્થ શું? બદલો પુણ્ય ની ઈચ્છા કરીએ એટલે જે કઈ કરશું તેવું આપણને મળશે. પોતાની આત્માનો જે કરુણાનો ભાવ છે એ નહીં, નિસ્વાર્થ ભાવ છે એ પણ નહીં, કશું જ મારે મેળવવાનું નથી, નિષ્પૃહ વૃત્તિ જોઈએ એ નહીં, ક્રિયા એ નહીં છે, પણ વૃત્તિમાં સ્પૃહા છે કે નિષ્પૃહતા છે, કામના છે કે કરુણા છે, ઈચ્છા છે કે નિરાશંસ ભાવ છે. ક્રિયા તો બધી બરાબર, દાનની ધર્મની પરોપકારની આ બધી જ કરવી, પણ એની અંદર માન છે, અહંકાર છે, નામ છે, કીર્તિ છે, યશ છે, આ તો બધા બહુ સૂક્ષ્મ, ક્યાંય પકડાય નહીં, પણ એના મેગેઝિનમાં નામ ન આવે તો તરત ફોન કરે કે કંઈક રેડિયો લાગે છે કંઈક, તમે આમ રિપોર્ટમાં બરોબર હજી છે નહીં, બોલો કે બધું બરોબર, જુઓ તો ખરા, જુઓ તો ખરા, બોલા એવો મૂંઝવે, એવો મૂંઝવે કે તમે લખ્યું છે એમાં જુઓ છીએ, તમે નામ લખ્યું છે કોનું કોનું લખ્યું છે, પછી કે હું હતો કે નહીં, કેટલી કેટલી સૂક્ષ્મતાઓ જ્ઞાનીઓ આપણને સમજાવે કે તું પુણ્યની ને પાપની ઈચ્છાઓ મૂકી દે, કોઈ પણ કર્તવ્ય નિસ્વાર્થ ભાવે, નિષ્પૃહ ભાવે, પણ જૈન દર્શનમાં તો છે નિરીહતાથી કરવા, નિરાશંસ ભાવે, નિરાશંસ ભાવે એટલે ઈચ્છાની ઉત્પત્તિની જ્યાં કોઈ સંભાવના નથી એવી ચિત્તની સ્થિતિ, નિરાશંસ શબ્દ પ્રયોગ તો શાસ્ત્રમાં આવે ત્યારે બધી કોક વાર આપણને વાંચવામાં આવે, પણ નહીં તો ન ખબર પડે, નિરાશંસ. અને બીજો નિરીહતા, નિરીહતા નિરીહતા, જેમ આપણે નિર્માણ શબ્દ છે ને એમ નિર્માણ, નિરીહતા, નિરાશંસ ભણું, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની આપણે જેને કહીને નિયાણું, એ નિયાણું ક્યાંય અંશે પણ સૂક્ષ્મ ભાવે પણ નહીં, માત્ર સાધુપણાની અંદર ચક્રવર્તીના સ્ત્રીરત્નના વાળ રેડી જાય છે નમન કરતા, વાળ એને નમન કરતા અડી સ્પર્શ થાય, અને વાળના સ્પર્શથી સાધુ પોતે વૃત્તિમાં ચૂકી જાય છે અને નિયાણું બાંધે છે કે મારા સપનું જો કોઈ ફળ હોય તો આવતે વર્ષે મને ચક્રવર્તીનું સ્ત્રીરત્ન પ્રાપ્ત થાય. કોઈને ખબર ન પડે, ક્યાંય થતું નથી, કોઈને કઈ ખબર ન પડે, પણ સાધુ નિરાશંસ ભાવમાંથી ચલિત એ સ્ત્રીરત્નને ખબર નથી અને આવેલા ચક્રવર્તીને પણ, પણ કેવડીઓ એના જ્ઞાનમાં જોયું કે આવો મહાભયંકર જે હતો તપસ્વી, એ આ રખડતો રખડતો અહીંયા ક્યાં પહોંચ્યો, અને કોકે ગૌતમ જેવાએ પૂછ્યું કે પ્રભુ આ માસ ખમણના પાયણે માસ ખમણ કરતો હતો અને આ સ્થિતિ શું થઈ, તો આ એની કામના બતાવી ભગવાને, નિયાણાનું સ્વરૂપ કેટલું સૂક્ષ્મ હોય છે એ એકદમ એ નિયાણું નથી થતું, જીવનની પ્રત્યેક નાની મોટી કર્તવ્યની અંદર આપણે એ લક્ષ્ય નથી એટલે આગળ જતા જતા થાય, એટલે કે છે કે ક્યારેય પણ દાન કર, ક્યારેય પણ કોઈ સેવા કર, ક્યારેય પણ પરોપકારની કોઈ પ્રવૃત્તિ કર, લેશ માત્ર પણ મનની અંદર જરાય ભાવ નહીં, લેશ માત્ર. અહીંયા તો કોઈને જમાયેલો હોય તો એટલું બધું યાદ રાખે અને પછી ભૂલે છે કે એના ગામમાં ગયો હોય તો કે બે દીથી આવ્યો છે, પણ મારો દીકરો ફોન નથી કરતો કે જમવા આવજો, હવે એને હજી જમવાના હડકવા એવા વિપડા છે કે ઓલો નહીં જમાડે ત્યાં સુધી આને, હવે પણ તું જમ્યો કે ન જમ્યો, તું જમવા ગયો નહોતો પણ છતાં એ મનમાંથી કસક જતી નથી, તો વિચાર કરો કે એને જમાડ્યું છે એ એને કેટલું ડિપોઝિટ થઈ ગયું છે, કે આપણે આવ્યા ત્યારે કેવો સાચવો હતો એને, અરે એ એની આવશ્યકતા ત્યારની હતી કે તારે એને સાચવવો પડે અને તારી એવી વૃત્તિ હતી કે એને સાચવો, પણ અત્યારે તારી નથી તો પણ તમે એનો બદલો લીધા વિના જંપ નથી, અને મનમાં ખટક છે, કસક છે, એટલે એમાં કદાચ કોકે આવીને એને વખાણ કર્યા કે બહુ સારું હોય એનો વ્યવહાર તો, પણ હવે એમ કોઈ લેવા દે ને ભાઈ, મને બધી ખબર છે, બધી મને અરે એક સાદી વસ્તુ પણ તમે દીધી છે, એક લોટની ચપટી દીધી છે કોકને,
એક કોળીઓ જમાયેલો છે એનો પણ ભાવ જતો નથી. અને વાત કરો છો કે બાબા પરોપકારના ભાવ છે ને કોઈને જમાડીએ ને આંતર એવું કઈ ન કરવું, જ્ઞાનીઓ એવું કઈ કહેતા નથી, બધું જ કરવું. કારણ કે જે કઈ છે એનો ત્યાગ કરવાનો તો જ્ઞાનીઓ કહે છે. તો દાનનો નિષેધ હોય તો પરોપકારનો હોય, સેવાનો હોય, તારું શરીરનો ભાવ છોડીને સેવા કર, તારો ધર્મ ધનની દે તૃષ્ણા થઈ છોડીને તું દાન આપ, પણ તું તો બધી જગ્યાએ વેપાર કરવા જશે. તમને પેલા એ નતું પકડાતું કે આ બધું કરીએ તો આ શું કેમ જ્ઞાનીઓ ના પાડે છે, શું એમ કોઈને આપણે કોઈને જમાડ્યા હોય ને કોઈની સેવા કરી તો શું એમ કઈ પુણ્ય થઈ ગયું? અરે પુણ્ય થતું નથી, તારી ઈજાથી થાય. તારો તો શુદ્ધ ભાવ હોય તો કઈ નથી થતું, તારા કર્મ નું નિરસન થાય. હવે પુણ્ય કરી દીધા,
હવે આ પાપ ની
અરે ભોગની ઈચ્છા હોય તો પછી પાપ ની પાપ થતા હોય તો કરીને પણ કરવું. ખબર છે કે આનાથી આનું નુકસાન થશે, એ નુકસાની પાપ છે. પાપનો ધંધો આપણે નથી કરવો, તો આપણાથી ધંધો થાય તો આપણાથી જીવાય તો પાપની ઈચ્છા રાખી કે નહીં, પોષણ આપ્યું કે નહીં, એમ કીધું હોય તો પાપ થતું હોય તો નથી થતું. આ મારે જોઈ છે, આ ખાવું છે, આ લાવવું છે, આ ભોગ ભોગવવો છે, પણ એમાં કોઈ કહે કે આમાં પાપ છે તો નથી. શરીરની દવા લેવા ગયા અને કોઈ કહે કે આમાં પાપ છે, વધારે હિંસક છે, તો શરીરનો રોગ હું ભોગવીશ, વેદના ભોગવીશ, મારે જ તો એ શું કે છે, એ તો હાલે બધું, મેં તો કેટલી હારા થાય. દવા ગમે તે લાવો, ઔષધ ગમે તે લાવો, ટ્રીટમેન્ટ ગમે તે કરો, એમાં ગમે તેટલા પાપના વેપાર હોય, વિટામિન ગમે તે આવે, અને દુનિયામાં ગમે તેટલું એના ઉપર નુકસાન, કેટલા જીવો ઉપર, નિરપરાધ જીવો ઉપર ભયંકર હિંસાઓ થતી હોય, બ્યુટી પાર્લરના આ બધા જે કંઈ આઈટમો બધી આવે છે, કોસ્મેટિક્સ, એની અંદર બધું કરવું, આ બધા પાપની ઈશાને તો શું છે? બોલો કે મારે જરૂર છે, મારે ચાલે એમ નથી, પણ પાપ થતું હોય તો મૂકી દે, તો મારે નહીં જોઈએ. અત્યારે એ જાગૃત છે કે મારે ખાવું છે અને ત્યાં જઈએ છીએ હોટલમાં, બોલો એમ કહે છે કે ભાઈ નોન વેજ છે, તો કે પાપની ઈચ્છા નથી, ભૂખે મરવું હોય તો ખબર છે. આ અહીંયા ત્યાં શું થયું? પાપ નહીં, પાપની ઈચ્છા કરે. નહીં તો મારે ખાવું છે, મારે ખાધા વિના હું તો મરી ગઈ, તો કે છે ના નહીં, પાપની ઈચ્છા, પાપ કરીને કમાવું નથી, પાપ કરીને ભોગ ભગવવો નથી, પાપ કરીને સંસાર જીવવો નથી. જેને પાપની ભીરુતા નથી એ કર્મનો સંવાર કોઈ દિવસ કરી શકતો નથી. એટલે આપણે બે શબ્દ કીધા, જીવ પાપ ભીરુ હોવો જોઈએ અને જીવ ભવ ભીરુ હોવો જોઈએ. ભવનો ખેદ કસાયની શાંતતા માત્ર મોક્ષ અભિલાષ પછી ભવનો ખેદ, કે ભાઈ આની અંદર ભવ એટલા કર્મ, એની પરંપરામાં તો મારી ક્યારેય મુક્તિ નથી, આ એનો ખેદ, એની ભીરુતા, ઈશ્વરનો ડર, પરલોકનો ડર, પાપનો ડર, ભવનો ડર, આ બધી એની પાપ ભીરુતા છે. અને ઘણીવાર પુણ્ય ભીરુતા કરતા પાપ ભીરુતા ભયંકર, જો એને આવી જાય એના જીવનમાં કે ભલે ગમે તે રીતે હવે મારાથી બીજું કંઈ થઈ શકતું નથી, પુણ્ય કરવાની તાકાત નથી મારી, ચાલો સ્થિતિ સંયોગો એવા છે કે પુણ્ય કરવાની મારી તાકાત નથી, પાપ નહીં કરું. ખ્યાલ આવે? આ ધર્મનું મોટું પ્રારંભનું પગલું
કે કોઈ પણ હિસાબે હું પાપ આચરીશ નહીં. 700 મહાનીતિના વાક્યો વાંચજો, એમાં ઘણા વાક્યો મળશે તમને, કે પુણ્ય થાય કે ન થાય મારી પાસે એટલી તાકાત નથી હું કોઈનું દુઃખ દર્દ દૂર કરી શકું, પણ હવે મારા જીવથી એક જીવની પણ વિરાધના તો સર્વસંગ પરિત્યાગી સાધુ પુણ્યની કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી, દાન પણ ન કરી શકે. અને સંયમ ધર્મમાં હોવાના કારણે એના સેવાની પણ ઘણી મર્યાદા, એ કાંઈ હોસ્પિટલમાં રોજે રોજ લોકોના પગ દાબવા ન જાય. છતાં એના જીવનની અંદરનું એક વ્રત છે કે 5 મહાવ્રત છે, હવે હું એક પણ જીવની વિરાધના કરીશ. આ મોટું વ્રત સંહિતા, એક પણ જીવની વિરાધના મારાથી થશે નહીં. અને એ માટે થઈને બાકીના 4 વ્રત અને એના ઉપવ્રત કે જે કાંઈ ઉત્તર ગુણ એ બધાનું પાલન કરશે, તો એ સંયમી પાલનવાળો સાધુ પોતાના સિદ્ધત્વને હાંસલ કરી શકે. પાપ ભીરુતા છે એની પાસે, એની પાસે મોટામાં મોટી મૂડી એ છે કે સાધુ પાપ કરતો નથી. ગ્રહસ્થને આપ્યું છે આ બધું ધર્મ બની, ત્યારે કહ્યું છે કે તું કર, પણ ત્યારે કહ્યું કે આ પાપથી બચવા માટે, પણ પુણ્યની ઈચ્છાથી તું બહુ કરિશ્મા થશે, કરું પુણ્ય થયા વિના રહેશે. જો પાપનો અભાવ હશે તો પુણ્ય થશે. એકને ક્રિયા ચાલે છે એમાં પાપ પણ થઈ શકે છે અને પુણ્ય પણ થઈ શકે છે, પણ જો તારી પાપની ઈચ્છા નહીં હોય તો પુણ્ય થશે, કંઈ વાંધો નહીં. તારી ઈચ્છા તો નથી, પુણ્યની પણ નથી ને પાપની પણ નથી, એટલે કોઈને સંતાપ આપવાની પણ ઈચ્છા નથી, છતાં એનાથી કોકને સંતાપ થાય અથવા કોકને લાભ પણ થાય, બધું બને. તારે એ કંઈ નથી, લાભ થાય તો તને બદલાની કોઈ અપેક્ષા નથી અને પાપ કરવાની કોઈ વૃત્તિ નથી. જીવન જીવવું પડે છે, ચાલવું પડે છે, ખબર નથી કયા કયા કાયના જીવોને શું શું પ્રકારની વિરાધના થતી હશે થતી હશે, પણ મારા મનની અંદર કોઈ પાપ ન હોવાના કારણે હું એની આલોચના કરું છું, હું એનું પ્રાયશ્ચિત કરું છું, હું એની ક્ષમાપના કરું છું અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે દિન પ્રતિદિન મારું જીવન નિષ્પાપ બને. તો આ પાપનું બહુ મહત્વ છે. હવે સમજાય? આશા સાથેનું જોડાયું, ઈચ્છા સાથે જોડાયું, પુણ્ય પાપ પુણ્યની ઈચ્છાઓ મૂકી દેવી, લોક વ્યવહારની આપણે વાત કરી દીધી, તેનો ત્યાગ કરવો, તે તરફ ઉદાસીનતા રાખવી, જો આવા ધર્મના લોક વ્યવહારરૂપ ધર્મ એના તરફ સ્પષ્ટ અહીંયા આદર્શ છે, ઉદાસીનતા રાખવી. અને વિશુદ્ધ દર્શન જ્ઞાન તથા ચારિત્રમય નિર્મળ આત્માનું અંતરાત્મા વડે ધ્યાન કરવું, તે કષાયો દૂર કરવાના. શું કરવું? આત્માનું ધ્યાન કરવું. સેના વડે? અંતરાત્મા વડે. આપણે કયા આત્મા વડે કરીએ છીએ? આપણો બધો ધર્મ બહિર્મુખપણે થાય છે, અંતર્મુખપણે થતો ધર્મના 2 ક્રિયાઓ, એક બાહ્ય અને બીજી આંતરિક. બહિર્મુખતાથી ધર્મ થાય, પણ એ તું પાપથી પાછો વળ અને ઓછું એનું પરિણામ આવે. ધર્મનો પ્રારંભ તો થશે અંતર્મુખતા. બહિરાત્મા છે ત્યાં સુધી સંસાર પ્રત્યે એ બધું ચાલે છે, અંતર્મુખતાની અંદર ઇન્દ્રિયોનો વેપાર શાંત છે, મનનો વેપાર શાંત છે. તો વિશુદ્ધ દર્શન જ્ઞાન એ તારી પાસે છે અને એના આધાર ઉપર ચારિત્રમય નિર્મળ, અને એ જ્ઞાન દર્શન ઉપર આત્મા નિર્મળ ચારિત્રમાં છે અને પૂર્ણ સંયમમાં છે. યથાખ્યાત ચારિત્ર અને જેવું જ્ઞાન વર્તે છે, જેવી સમજ વર્તે છે, એવો જ વ્યવહાર છે, એવો જ એનો વ્યવહાર છે. તો તે સમયે એવો અંતરાત્મામાં જ્યારે પોતે સ્થિર થયો છે, અંતર્દ્રષ્ટિ થઈ છે, ત્યારે આત્માનું ધ્યાન, આત્માના ધ્યાન વખતે કોઈ કર્મ બંધાતું, પૂર્ણ સંવર, સર્વસંવર, સર્વસંવરમયી અવસ્થા એ આ અંતરાત્માપણામાં થતું આત્માનું ધ્યાન. અંતરાત્માપણે જ્ઞાન દર્શન ચારિત્રમય આ વિશુદ્ધ એના આધાર ઉપર થતું આત્માનું ધ્યાન, સ્વરૂપનું ધ્યાન, આ એને કષાયો દૂર કરવાના વિશેષ આપણે કહ્યું.
કરમ કરમ મેરે મારે આમ આમ